ટ્રેક નંબર 68 ગુણસ્થાનો વિશે. ગુણસ્થાનો એટલે મોક્ષમાર્ગની સીડી. એ શું છે? પર્યાય કે ગુણ, તે સમજવા હું તો જાઉં છું પૂજ્ય બેનશ્રી પાસે.
ચત્તારી શરણમ ભજામિ અરહંતા શરણમ ભજામિ સિદ્ધા શરણમ ભજામિ સાહુ શરણમ ભજામિ કેવડી પણ તો બ્રહ્મ શરણમ ભજામિ ચાર શરણ ચાર મંગળ ચાર ઉત્તમ કરે જે ભૂસાગરમાં ફરે તે સકળ કરણમાં અનંત મોક્ષના સકળે અનંત ભાવ કરીને જે ગુણ ગાય તે જીવ કરીને મુક્તિ જાય સંસારમાં એ શરણ ચાર અવર શરણ એ ગયો જે નરનારી યાદ રહે તેને અક્ષય અવિચળ પદ હોય અંગૂઠે અંગત છે લગતી ઘણા ગંગા ગુરુ તમને સમજે તો સદા મનુષ્ય પડતા.
દેવશાસ્ત્ર ગુરુ નો વિવેક કઈ ક્યાં ગુણ સંસ્કૃતિ રહેતો છે?
ઠેઠ સુધી રહે છે. મુનિઓને પણ દેવ ગુરુ શાસ્ત્ર પ્રયોજન દે છે. એ અબુદ્ધ બુદ્ધિપૂર્વક નહીં, બુદ્ધિપૂર્વક માં છઠ્ઠે સાતમી ગુણ સ્થાને અબુદ્ધિપૂર્વક થઈ જાય છે. સાતમે થી આઠમે નવમે અબુદ્ધિપૂર્વક વિતરાગ દશા થાય તો છૂટી જાય છે. ત્યાં સુધી રહે છે. દેવગુરુ શાસ્ત્ર નું પ્રયોજન રૂચિ આત્માની જેને થાય એને રૂચિ વાળાને દેવગુરુ શાસ્ત્ર નું પ્રયોજન હોય. સમ્યક દર્શનમાં પણ દેવગુરુ શાસ્ત્ર નું પ્રયોજન હોય છે. અને ચારિત્ર દશા મુનિને પ્રગટે તો પણ એને દેવગુરુ શાસ્ત્ર નું પ્રયોજન હોય છે. મહાવ્રત ને અણુવ્રત, શ્રાવકો ને અણુવ્રત, મુનિઓ ને મહાવ્રત, તો એની સાથે પણ દેવગુરુ શાસ્ત્ર નું પ્રયોજન હોય છે. આચાર્ય પ્રવચન સાર માં કે છે, હું જે દીક્ષા લઉં એની સાથે પંચ પરમેશ્વરી ભગવંતો મારી સાથે રહેજો, હું તમને બધાને બોલાવું તમે મારી સાથમાં રહેજો. આચાર્ય પણ એમ જ કે છે, એ મુનિઓ અને આચાર્ય પણ દેવગુરુ શાસ્ત્ર ને સાથે જ રાખે છે. અંતર છઠ્ઠી સાતમી ગુણ સ્થાને જુડે તો એને શુભ ભાવનામાં દેવગુરુ શાસ્ત્ર હોય છે, એની ભાવનામાં હોય છે. બહારનો સંયોગ પણ એની ભાવનામાં એમ હોય છે, દેવગુરુ શાસ્ત્ર મારી સાથે રાખે છે. તો સમ્યક દર્શન માં તો હોય જ છે ને, રૂચિ વાળાને પણ હોય છે. એની પરિણતિની ગતિ જેવી થઈ જાય કે વારંવાર સ્વરૂપમાં લીનતા, અંતરમાં લીનતા સિવાય બહાર ચકી શકતા નથી. એવી તો દશા છે કે અંતરમૂળ થી બહાર તો વધારે રહી શકતા નથી. અંતરમૂળ બહાર જાય તે અંતરમાં પરિણતિ પલટો જ થાય છે. એથી વધારે બહાર ટકી શકતા નથી. એટલી પરિણતિ પોતાના સ્વરૂપ તરફ ચાલી ગઈ છે કે બહારની બહાર પરિણતિ એટલી મીન પરિણતિ પોતામાં છે, બહાર ટકી શકતી નથી. એમ કરતા કરતા એની પરિણતિ એટલી જોરદાર સ્વરૂપ તરફ થઈ જાય કે એમાંથી એને શ્રેણી વધી જાય છે. એમ વિકલ્પ નથી કરતા કે હું શ્રેણી માનું. એની અંદર સ્વરૂપમાં એટલી બધી જમવટ થઈ જાય છે, એની નિર્વિકલ્પ દશામાં એટલી જમવટ થઈ જાય છે, એમાંથી એની શ્રેણી થઈ જાય છે. એ અંતર્મુક્તની દશા છે. એવી શ્રેણી થઈ જાય કે અબુદ્ધિપૂર્વક વિકલ્પ તો નિર્વિકલ્પ દશામાં અબુદ્ધિપૂર્વક જ થઈ જાય, પણ એને એવી જોરદાર પરિણતિ થઈ જાય છે સ્વરૂપની લીનતાની કે એમાંથી શ્રેણી માંડી, અને એ લીનતા એવી થાય કે પછી બહાર જ ના આવે એવી ક્ષપક શ્રેણી મંડાઈ જાય તો પછી બારે જ અંદર લીનતા થઈ તે થઈ, પછી બધા વિભાવનો ક્ષય થઈ જાય. વિભાવ કરીને બધા વિભાવ પરિણતી ક્ષય થઈ જાય એટલે કર્મનો ક્ષય થઈ જાય છે બધું. અને અંતરમાં પરિણતી ગઈ તે ગઈ પછી પાછા જ નથી આવતી. એવા લીનતા કે બહાર અંતર્મૂળ પણ બહાર ચાલ્યા જતા હતા, એ બહાર પણ ટકી શકતા નથી. અંદરમાં એવી ઝંવટ થઈ ગઈ, બસ એ સાદી અનંત એમાં ટકી જ ગયા. એમાં ટકી ગયા તો એમાં જે પરિણતિ ટકી ગઈ તે આનંદ દશા સાદી અનંત પ્રગટ થઈ અને જ્ઞાન તે નિર્મળતા થઈ ગઈ. જ્ઞાનની પરિણતિ એક અંતર્મૂર્તે જાણી શકાતો તે જ્ઞાન એક સમયમાં બધું જાણી શકે એવી પરિણતિ વિતરાગ દશા થઈ એટલે જ્ઞાન પણ એવું નિર્મળ થયું. એનો જે સ્વભાવ છે એક સમયમાં જાણી સ્વ પોતા બીજાને જાણવા જતું નથી જ્ઞાન, પણ પોતે પોતામાં જ્ઞાનની પરિણતિ બધી તરફ જોડી ગઈ. પોતે પોતાને જાણતા પર સહેજે જણાઈ જાય છે. આખું લોકાલોક અને પોતે સ્વયં આત્મા, આત્માના આનંદ ગુણ પર્યાયો ને બીજાના એક સહજ પોતાને જાણતા બધું જણાઈ જાય છે. એવી પરિણતિ સહેજે એ વિકલ્પ નથી હોતો કે હું શ્રીની માનવું ને કેવળ જ્ઞાન થતું નથી. એમ મને વિતરાગ દશા થાય, મારા સ્વરૂપમાં લીનતા કરું, બીજું બહાર મારે ક્યાંય જવું નથી, વિભાવ પરિણતિ ગોઠતી નથી એટલે સ્વરૂપમાં એવી લીનતા જમવટ થઈ ગઈ. આત્મા એ સિવાય મને ક્યાંય છે નથી. આત્મામાં એટલી લીનતા થઈ ગઈ કે પછી બહાર જ નથી આવ્યા. અંદર ગયા તે ગયા, સ્વરૂપમાં સમાયા તે સમાયા, બહાર જ ના આવ્યા. એવી પરિણતિ થાય એટલે વિતરાગ દશા ને કેવળ જ્ઞાન દશા પ્રવૃત્તિ જાય છે.
જેમણે કોઈ પણ દશાની ઈચ્છા ના કરી પણ આત્મામાં જ લીનતા કરી,
કોઈ દશાની ઈચ્છા નથી, એક આત્માની લીનતા, આત્મામાં સ્વરૂપમાં ફરી જવું, બસ સ્વરૂપ સિવાય ક્યાંય જવું નથી, વિભાવમાં ક્યાંય જવું નથી, એક સ્વરૂપમાં જ રહે બસ. એવી પરિણતિની જોરદાર જમવટ થઈ ગઈ કે બસ એમાં કેવળ જ્ઞાન થઈ ગયું. સમ્યક દર્શનમાં એ પ્રતીતિ એની જોરદાર છે કે બસ આમાં જ લીનતા કરું, પણ એ લીનતા અમુક પ્રકારે ટકે છે અને બીજું અમુક બહાર આવે છે. એ લીનતાનું જોર વધતા વધતા એની ભૂમિકા વધે છે અને ભૂમિકા વધતા વધતા એ પછી મુનિ દશા આવે ને પછી શ્રીની મંદિર છે. નાયકની ધારા ભેદનાની ધારા વધે છે સહજપણે, એમાં એને સ્વરૂપમાં લીનતા નિર્વિકલ દશા થાય એમ કરતા કરતા એની ભૂમિકા વધી જાય છે. સ્વરૂપની લીનતા વધતા વધતા એની ભૂમિકા ચોથીમાંથી પાંચમી થઈ જાય છે. લીનતા વધે છે એટલે અને એને અનુકૂળ જે જાતના શુભ ભાવ હોય એ ભાવ આવે છે, એમાં અમુક વ્રતના નહીં આવે. એમ કરતા લીનતાની સ્વરૂપમાં રહેવાની ભૂમિકા વધતી જાય છે એટલે છઠ્ઠું સાતમું ગુણસ્થાન એમની દશા થઈ જાય છે. પછી એવી દશા થઈ જાય કે અંતર્મૂળથી વધારે બહાર ટકી શકતા નથી એટલે મુનિ દશા હોય છે. અને મુનિ દશામાં રહેતા રહેતા એમાં બહાર જ ન જાય એવી લીનતા થઈ જાય એટલે શ્રેણી મંડાય છે. સમ્યક દર્શન પહેલા સમ્યક દર્શન ની પ્રતીક નું બળ થાય છે, એ પ્રતીક ના બળ પૂર્વક લીનતા થાય, લીનતા લીનતાની પરિણતિ થાય છે. લીનતા એટલે ચારિત્રની દશા સમ્યક દર્શન પૂર્વક દ્રવ સ્વરૂપ ના આલંબન છે. પ્રતીકમાં સ્વરૂપ નું આલંબન દ્રવ નું આલંબન છે, એ આલંબન પૂર્વક વ્રત લીનતાનું જોર વધતું જાય છે.
અંધકરણ પૂર્વકરણ અને અનિવૃત્તિકરણ ના પરિણામ છે સમ્યક દર્શન થતા પહેલા. અને જે આઠમે નવમે ગુણસ્થાને એ જે કરણ પરિણામો છે એ કરણ પરિણામોમાં ફેરશું ના ન્યા નિત્યામાં ત્રણેય જગાએ કહેવાય છે તો એમ જ સમ્યક દર્શન પહેલા અંધકરણ પૂર્વકરણ નીકળે અને સાતમે સાતિશય ગુણસ્થાન આઠમું ગુણસ્થાન નવમું ગુણસ્થાન ત્યાં પણ એ કરણ ને પરિણામનું નામ તો એ જ આપવામાં આવ્યું. એ બે જાત પરિણામની જાતમાં શું ફેર?
સમ્યક દર્શન ને લગતા પરિણામ છે, સમ્યક દર્શન થવાનું છે એ જાતની પરિણામની ધારા ઉપડી છે. અધકરણ અપૂર્વકરણ આ નિવૃત્તિકરણ એ બધા સમ્યક દર્શન પ્રગટ થવાનું છે એને લગતા એ પરિણામની વિશુદ્ધિ એવી જાતની છે. અને ઓલા પણ ચારિત્ર ની વિશુદ્ધિ થાય ત્યાં એને લગતા પરિણામ છે. ચારિત્ર ની શુદ્ધિ જે વિશેષ નિર્મળતા થાય છે એ પરિણામ પોતે કઈ અબુદ્ધિ પૂર્વક છે, પોતે કઈ પકડી શકતા નથી. પણ ભગવાને જે કીધું છે કે આવા પરિણામો જે આવે છે એ ચારિત્ર ની વિશુદ્ધ નિર્મળતા થાય એને લગતા છે અને આ સમ્યક દર્શને લગતા છે. પણ બે ના નામ એક સાથે
એક છે. હવે એમાં તો બીજો પ્રશ્ન એ થાય કે સમ્યક દર્શન પૂર્વે આ જે શું કહેવામાં આવે છે એમાં વિશુદ્ધિ ગર્ભી પણ વિષય હો પછી શુભ ભાવ અને એનો અભાવ થઈને કહો એના ફળમાં કહો સમ્યક દર્શન થાય. હવે જ્યાં સાતમે આઠમે નવમે દૂધ સામે એ પરિણામો થાય છે તો એ પરિણામ અબુદ્ધિપૂર્વક નો શુભ ભાવ લેવો કે શુદ્ધ પરિણતિ રૂપના પરિણામ લેવા કઈ રીતના લેવા ત્યાં છે ચારિત્ર નું કારણ ચારિત્ર ની વિશેષ શુદ્ધિ ને માટે
નિયંત્ર માં તો ચારિત્ર ની વિશુદ્ધિ થાય છે એની સાથે ભલે એ મંદ કષાય હોય એ મંદ કષાય તો મંદ કષાય સંજવલ ના પરિણામ એની સાથે જે શુદ્ધિ છે એ શુદ્ધિ નો ભાગ છે તે શુદ્ધિ માં લેવો અને જે ખુલાસો નથી આવતો પણ એમાં જે શુદ્ધિ છે તે શુદ્ધિ તરફ મંદ હોય શુદ્ધ થાય.
તો જે ચારિત્ર ની શુદ્ધિ થાય મે આઠમે નવમે ગુણસાને દસમે ગુણસાને ચારિત્ર ની જે વિશેષ શુદ્ધિ થઈ પરિણામ છે તો એ શુદ્ધ પરિણતિ ની સાથે કારણ અને કાર્ય લેવું કે આ બુદ્ધિપૂર્વક ના રાગ ની સાથે વ્યવહાર કારણ માં નાખવું શું કહેવામાં આવે છે.
અંતર ની શુદ્ધિ સાથે કારણ કાર્ય અંતર ના લેવા પેલું તો વ્યવહાર કારણ
ચતુર્ગુણ સામે કેટલી કેટલી દિનો ને આતા રહેતા હૈ લંબા ટાઈમ ભી ખેંચ લેતા હૈ
इसका कोई नियम नहीं मिलता है. कोई को जल्दी होता है कोई को देर से भी होता है पर होता तो है
होता तो
जरूर है. कोई को टाइम लंबा लगे कोई बाहर में उपयोग रहता कोई को जल्दी होता है. इसकी जिसके अंतर की दशा ऐसे होता है पर चतुर गुण स्थान में स्वानुभूति तो होती है.
टाइम बारह महीने
टाइम का नियम बारह महीना ऐसा नहीं होता है. ऐसा लंबा टाइम नहीं होता.
अंदर की क्या स्थिति होती है जिसमें
इसकी भेद ज्ञान की धारा रहती है. इसको क्षणिक क्षण बाहर में उपयोग जाए तो भी भेद ज्ञान की परिणति रहती है. इसको इसको विचारण करना नहीं पड़ता सहज रहता है कि पहला एकत्र हो जाए पीछे विचारे कि मैं जिंदा हूँ ऐसा विचार करके नहीं तो सहज रहते है. बाहर उपयोग हुए परिणत हो विकल्प तो भी इसका क्षण क्षण भेद ज्ञान रहता है. तो भेद ज्ञान में नायक हूँ ऐसा ऐसी परिणति सहज रहती है. नायक के अंश शांति रहते है. इसको एकत्व नहीं हो जाते है ऐसी दशा. इसकी कोई जुदी जगत से जुदी न्यारी इसकी दृष्टि की दिशा बदल जाती है.
जिस समय अंदर में निरुपज ज्ञान का आनंद होता है उसकी क्या धारा मतलब क्या रूप है उसका
विकल्प छूट के सहानुभूति जो आत्मा का स्वरूप है वो उसको वेदन में आता है. इसका कोई अपूर्व आनंद है वचन में नहीं आता. वो तो जो जो अनुभूति होता है वो जानता है ये वचन में नहीं आता. ये तो कोई अपूर्व है न्यारा है जगत से ये दृष्टि या कि इसकी सहानुभूति वेदन पलट जाता है. तो बाहर का उपयोग बाहर के कुछ ख्याल नहीं है. इसको बाहर के क्या होता है इसको ध्यान नहीं रहता. विकल्प से छुप जाता है और सहानुभूति में भीतर में चला जाता है और भीतर गहरा उन्दान चैतन्य में चला जाता है.
कितने समय
इसको अंतर्मुहूर्त रहता है. अंतर्मुहूर्त लंबा टूका थोड़ा अंतर्मुहूर्त रहता है. इसकी स्थिति अंतर्मुहूर्त की है.
आनंद जी
तो सिर्फ पुरुषार्थ क्या ये तो सहज वेदना की धारा रहती है. इसको ये सहज रहते बाहर आवे तो एकत्व नहीं होता भी नहीं रहता है. इसकी धारा ही रहती नाता धारा और उदय धारा दोनों भिन्न चलती है, वो इसका कारण है। भेद ज्ञान की धारा इसका कारण है, द्रव पर दृष्टि रहती है।
सम्यक दृष्टि की पहचान हो सकती है क्या?
जो यथार्थ जिसको जिज्ञासा होती है, जिसकी दृष्टि और आत्मा को पिछाने में जिसकी जिज्ञासा लगती है, मैं यथार्थ क्या स्वरूप है, आत्मा क्या है, ओ ज्ञानी कौन है, इसका क्या स्वरूप है, इसकी जिसको जिज्ञासा लगती है वो पिछान सकता है। यथार्थ जिज्ञासा होनी चाहिए तो पिछान सकता है। दृष्टि तो चेतन मानी, चौथे गुण स्थाने दृष्टि चेतन माने, छठे गुण स्थाने दृष्टि चैतन्य मानी, छठे गुण स्थान उपयोग बात छे, पण एमां एनी लीनता दृष्टि साथे लीनता वधारे छे, चौथे गुण स्थाने दृष्टि नी साथे एनी लीनता स्वरूप आचरण चरित्र जेटलू प्रगति एटली लीनता छे, अने छठे गुण स्थाने एनी लीनता वधी गई छे, दृष्टि साथे लीनता पण छे, પણ બહાર ઉપયોગ ગયો છે એટલી લીનતા હજી કેવળ જ્ઞાન નથી એટલે એટલી લીનતામાં ખામી છે, પણ છઠ્ઠા ગુણ સ્થાનની લીનતા તો છે, સવિકલ્પતામાં પણ દ્રષ્ટિ છે એની સાથે લીનતા પણ છે, છઠ્ઠા ગુણ સ્થાનની ભૂમિકા છઠ્ઠા ગુણ સ્થાનની છે, માટે એટલી લીનતા સવિકલ્પતામાં પણ એટલી લીનતા છે, ઉપયોગ બહાર જાય અંતરમાં જાય તો એ સાતમી ભૂમિકા થાય છે, પણ સવિકલ્પતામાં તેની છઠ્ઠી ભૂમિકા જેટલી દ્રષ્ટિ સ્થપાયેલી એની સાથે લીનતા પણ છે, એટલી દ્રષ્ટિ છે છઠ્ઠે ગુણ સ્થાન એમ નથી એની સાથે લીનતા પણ છે, એટલી ચારિત્રની દશા છે। લીનતા વધતી જાય છે અને અમુક પ્રકારે લીનતા છઠ્ઠે ગુણ સ્થાને છઠ્ઠી ભૂમિકાની લીનતા એવી લીનતા છે કે ઉપયોગ અંતર્મૃત બહાર જાય પછી અંતર્મૃત પછી અંતરમાં આવે જ છે, એવી એની ઉગ્ર લીનતા એવી છે, વારંવાર ઉપયોગ વારંવાર અંતરમાં આવે છે, અંતર્મૃતે અંતર્મૃત, ને ચોથી ભૂમિકા એ અંતર્મૃતે અંતર્મૃતે અંદરમાં નથી આવી શકતો કારણ એની ભૂમિકા અમુક છે, ને છઠ્ઠે સાતમે તો અંતર્મૃતમાં આવે છે અંતર્મૃત। છઠ્ઠા ગુણ સ્થાનની લીનતા પ્રગટ થાય તો એને ગ્રસ્થાશ્રમ ના વિકલ્પ પણ છૂટી જાય છે, મુનિ ની દશા પ્રગટ થાય છે છઠ્ઠી ભૂમિકા, ચોથું ગુણ સ્થાન પાંચમી ભૂમિકા આવે ત્યારે એના વિકલ્પ ને એની અમુક પ્રકારના થઈ જાય, અને લીનતા પણ અંતરમાં વિશેષ વધી જાય છે, દ્રષ્ટિની સાથે લીનતા વધી જાય છે, નિર્વિકલ્પ દશા ઉપર એનું માપ છે, પણ એની વર્તમાન જે લીનતા છે એની ઉપર એનું માપ છે, એની ભૂમિકા આખી પલટાઈ જાય છે, છઠ્ઠી ભૂમિકા થઈ છઠ્ઠી સાતમી ગુણ એવી એની દશા, એની વર્તમાન નિર્વિકલ્પ દશા તો વધતી ગઈ, પણ વર્તમાન જે એની સવિકલ્પ ધારા છે એ સવિકલ્પતામાં પણ એની લીનતા વિશેષ છે, ભેદની નાયકતાની ઉગ્રતા અને લીનતા વિશેષ છે, એને જે અમુક જાતના જે વિકલ્પ એ વિકલ્પ અને અમુક પ્રકારના જ આવે છે, બસ એની લીનતા એટલી નાયકની વધી જાય છે સવિકલ્પતામાં પણ। એની ભૂમિકા એક છે એટલે ભૂમિકા પલટાય, આમ વર્તમાન એને તારતમ્યતા હોય, લીનતામાં તારતમ્યતા હોઈ શકે, સ્વરૂપ આચરણ ચારિત્ર એ બે માં એની તારતમ્યતામાં ફેરફાર થાય।
આ જ્ઞાન ચેતના ચોથા ગુણસ્થાન થી તેરમા ગુણસ્થાન સુધી એક જ પ્રકારે હોય છે કે તેમાં તાર ચિંતા
જ્ઞાન ચેતના તો એક જ પ્રકારની છે, એ દ્રષ્ટિની અપેક્ષા એક જ પ્રકારની છે, કે જે જ્ઞાયક જ્ઞાયક રૂપે પરિણમો અને જ્ઞાયક ઉપર જે દ્રષ્ટિ જમી એ જ્ઞાયક રૂપ પરિણત એક જાત તો એક જ છે, પણ એમાં લીનતા વધતી જાય છે, એની ગાઢતા વધતી જાય છે, એની જાત તો એક જ છે, જે જ્ઞાન ચેતના ચોથા ગુણસ્થાનથી શરૂ થઈ એ જ્ઞાન ચેતના છે। એમને ચાલી આવે છે, પણ એમાં વિશેષ ઉગ્રતા થતી જાય છે જ્ઞાન ચેતનાની. અને કર્મ ચેતના ને કર્મ ફળ ચેતના જે છે એ ગૌણ થઈ ગઈ છે, એ એકદમ ઓછી થતી જાય છે. નાયકની પરિણતિ વધારે થતી જાય, ગાઢપ થતી જાય છે, એની લીનતા વધતી જાય છે. સમ્યક દર્શન પૂરતી જે નાયક ચેતના જ્ઞાન ચેતના ઉપર આવી ગઈ છે, કર્મ ચેતના ને કર્મ ફળ ચેતના ના વિના જે હતા એ ગૌણ થઈ ગયા. એટલે દ્રષ્ટિ અપેક્ષા એ નથી ને જ્ઞાન ચેતના મુખ્ય થઈ ગઈ, પણ અલ્પ છે ખરા કર્મ ચેતના ને કર્મ ફળ એ ગૌણ છે. પણ એ પછી જેમ લીનતા વધતી જાય એમ એ ઓછા થતા જાય છે, અને નાયક ચેતના એ ઉગ્ર થતી જાય છે, એ ફેરી પડે છે. બાકી દ્રષ્ટિ અપેક્ષા એક જ જાતની છે, એમાં લીનતા વધતી જાય છે. નાયકની પરિણતિ નાયક રૂપે સમ્યક દર્શનમાં છે, એનાથી પછી પાંચમી ગુણસ્થાને જાય તે વધારે ઉગ્ર ચારિત્ર અપેક્ષા એ ઉગ્ર થતી જાય છે. કર્મ ફળ ચેતના એકલી નાયક ચેતના થઈ જાય છે.
ભેદ પડે છે ચારિત્ર,
એ ચારિત્ર અપેક્ષા ભેદ પડે છે. આનંદ ની પરિણતિ નિર્વિકલ્પ દશામાં, જે અનુપમ આનંદ હોય એ નિર્વિકલ્પ દશામાં હોય છે. સવિકલ્પતામાં સુખ ને શાંતિ હોય છે, એને દુઃખ નથી હોતું, સમાધિ હોય છે, આકુળતા નથી હોતી. ચૈતન્યની નાયક ની શાંતિ અને સુખ હોય છે. સુખ શાંતિ અને આનંદ એ ભેદ છે. સુખ નથી એટલે દુઃખ છે એમ નથી, સુખ ને શાંતિ છે. નાયક નું ભેદ જ્ઞાન ની ધારા વર્તે છે ને શાંતિ અને સુખ છે, દુઃખ નથી, સુખ નું વેદન છે, સુખ સમાધિ છે. ભેદ જ્ઞાન ની ધારા બધા વિભાવ ની બધી ધારાથી જુદો થઈ ગયો છે. ભલે અસ્થિરતા ઉભી છે, બધા આકુલતાની બધી પરિણતિથી એકદમ ન્યારો થઈ ગયો છે. અસ્થિરતા થાય છે પણ નાયક ન્યારો થઈ ગયો છે. નાયક ન્યારો થઈ ગયો, દ્રષ્ટિની અપેક્ષા ન્યારો, નાયકની પરિણતિ ન્યારી વર્તે છે, એટલે એને સુખ શાંતિને સમજે છે. જે વિકલ્પ તરફનો ઉપયોગ એ છૂટીની નિર્વિકલ્પ દશાનો જે આનંદ છે, એ આનંદ નિર્વિકલ્પ દશામાં જ હોય. એ બહાર ઉપયોગ ગયો ત્યારે એ આનંદ નહીં, પણ સુખ શાંતિને સમાધિ વિદાય છે. અને એકત્વ બુદ્ધિની જે ભ્રાંતિની ધારા છે એમાં જે આકુળતાનું વેદન છે એ આકુળતા એને છૂટી ગઈ છે. નાયકની જે નાયક ધારા છે એ નાયક ધારાની શાંતિ સુખ સમાધિ અને વિદય છે, સુખ વિદય છે. સ્વરૂપ જ નથી, રાગ ની પરિણતિ ઉપર ઉપર છે. અંતર તળિયામાં તો હું જ્ઞાન આનંદ થી શાંતિ સુખ થી ભરેલો, જ્ઞાન આનંદ થી ભરેલો આત્મા છું. એના તળ ની અંદર નાયક ની ધારા વર્તે છે. રાગ દ્વેષ કોક કરતો એમ નહીં, ઉપર છે એના મૂળ ની અંદર, એના અસ્તિત્વ નાયકના અસ્તિત્વ ની અંદર નાયકની ધારા, નાતા ઉદાસીન ધારા એટલે સુખની શાંતિની ધારા વધતે છે. કોક નથી કરતો, ઉપર ઉપર છે, એકત્વ બુદ્ધિ નથી, આત્મા ઉર્ધ્વ છે, ઓલું બધું ગૌણ થઈ નીચે છે. પોતાના પુરુષાર્થની મમતા એ થાય છે, એનો એક નાયક છે, પુરુષાર્થની મમતાનો એને ખ્યાલ છે. અને ગૌણ તો રાગ દ્વેષની પરિણતિ ગૌણ થઈ ગઈ છે, બીજી અપેક્ષા ઉપર છે, એના મૂળ ની અંદર નાયક છે. નાયક ની ધારા, નાયક ચૈતન્ય ની પરિણતિ એને વેદાય છે. એના તળ ની અંદર શાંતિ જોઈ જાય, એકત્વ બુદ્ધિ ની જે આકુળતા એ આકુળતા જુદી જ છે, એને ક્યાંય શાંતિ જ નથી. એકત્વ બુદ્ધિ ને એને બધી રીતે બધી માન વચન કરે, બધું એને એકત્વ બુદ્ધિ થી, એટલે એની આકુળતા જુદી છે. ઓલો બધી થી ન્યારો થઈ ગયો છે, માટે સુખ શાંતિ સમાધિ છે. જે આકુળતાની પરિણતિ ઉપર ઉપર વેદાય છે, તળ ની અંદર આકુળતા નથી વધારે.
ચોથો
ગુણ સ્થાન પ્રગટ થયું
એટલે એને એ પ્રકારની શાંતિ તો વેદાવા માંડી.
હા, શાંતિ ની સુખ વેદાય છે.
પછી પરિણતી ગાંધી થતી જાય તો એમાં વધારે શાંતિ વધારે સુખ
અને મેની ધારા વધતી જાય. આ તો એથી ગુણસ્થાન ચોથું ને ચોથું છે, એમાં વિશેષ દશા થાય, સુખ શાંતિ વૃદ્ધિગત થતી જાય છે. એમાં ગુણસ્થાન બદલાય, પાંચમું ગુણસ્થાન આવે તો વધારે શાંતિ ને સુખ વધારે છે. અને નિર્વિકલ્પ દશા વધતી જાય છે અને અંતર વર્તમાન સવિકલ્પ દશામાં પણ શાંતિ સુખ ની વૃદ્ધિ થાય છે. નાયક ધારાની વૃદ્ધિ થાય, સુખ શાંતિ ની વૃદ્ધિ થાય છે. જેટલી ચારિત્ર ની દશા વધતી જાય સુખ શાંતિ વધતી જાય છે. હીનતા વધતી જાય છે. ચારિત્ર અંતર સ્વરૂપ આચરણ ચારિત્ર પહેલા તો હોય છે, પછી પાંચમું ગુણસ્થાન થાય એટલે દેશ ચારિત્ર અને સર્વ ચારિત્ર. ગાઢું થવું પરિણતિની ભિન્નતા હોતી, નાયકમાં પરિણતિની વિશેષ ગાઢતા ને લીનતા એની વૃદ્ધિ છે. એટલી વિભાવ ધારા મંદ પડતી જાય છે. જેટલી અંદર લીનતા વધે એટલી વિભાવની ધારા મંદ પડે છે. પાંચમા ગુણસ્થાનના કેટલાક ક્રમ પડે છે, એની અમુક પડીમાં નહીં, બધું બહારનું છે. અંદરની શાંતિની ધારા વધતી જાય છે. એ તો પેલા જ છૂટી ગઈ, હવે લીનતા બાકી રહી છે. વિભાવ ધારા ઓછી થતી જાય, અંદર નાયક ની ધારા નાયક ની પરિણતિ વિશેષ થતી જાય, નાયક તરફ ની લીનતા વધતી જાય, નિર્વિકલ્પ દશા વધતી જાય, વર્તમાન સવિકલ્પતામાં નાયક ની વધારે ઉગ્રતા થતી જાય છે. સવિકલ્પ દશામાં પણ શાંતિ ને સુખ પડનારા ઓછા આવે છે શાસ્ત્રમાં, અપડી વાય ધારાએ ચડનારા ઘણા હોય છે, પડનારા ઓછા હોય છે. એટલે ઉપશમ થઈને એક વખત ફરી, પણ પછી જે પડનારા ને પછી લાંબા ટાઈમે પ્રગટ કરનારા એવા બધા ઓછા આવે છે શાસ્ત્રમાં. ક્ષપક શ્રેણી કરીને આરોગ્ય આવે છે. ક્ષપક શ્રેણી એટલે એવી શ્રેણી ચડે આત્મા. પેલા તો સમ્યક દર્શન થાય ત્યારે સહાનુભૂતિ થાય, તો અંદર થી બહારમાં વિકલ્પ આવતા તો પણ અંદર થી આત્મા એનો ન્યારો ન્યારો રે, જુદો ને જુદો આત્મા રે, એવો ક્ષણે ક્ષણે એવી દશા એમ થઈ જાય. નાયક નાયક એવી નાતા ધારા થઈ જાય, અંદર સહાનુભૂતિ થાય, કોઈ વાર લીન થઈ જાય. એમ કરતા એમાં એ ગ્રસ્થાશ્રમમાં જ આગળ વધતો વધતો એને એવી ભાવના થઈ જાય કે હું કેમ આ બધું છોડીને મુનિ કેમ થાવ, એવી ભાવના. પછી મુનિ થઈ જાય તેના અંદર આત્મામાં લીન થઈ જાય, વારે 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 યથાર્થ મુનિ. પણ બહારથી છોડી દે, અત્યારે બધા છોડી દે એમ નહીં, યથાર્થ અંદર ભાવથી થઈ જાય, અંદર ગ્રસ્થાશ્રમ રહી જ ન શકે એવી એવી એની દશા થઈ જાય. પછી અંદર આત્મામાં મુનિ પણ લઈને આત્મામાં લઈ જાય, એવું ક્ષણે ક્ષણે આત્મામાં લીન થાય. ભગવાનના દર્શન કરે, દેવગુરુ શાસ્ત્રના વિચાર કરે, બીજું તો એને બધું છૂટી ગયું છે એ કરે, પણ અંદરમાં એ ક્ષણે ક્ષણે અંતર્મૂર્તિ ક્ષણે ક્ષણે અંદર આત્મામાં વયા જાય, સ્વાનુભૂતિમાં લીન થાય. ક્ષણે ક્ષણે હાલતા ચાલતા બધી વાર એટલા લીન થઈ જાય, ક્ષણે ક્ષણે સૂતા હોય તો એ ક્ષણે ક્ષણે અંતરમાં વયા જાય, એવી એની દશા થઈ જાય આત્માની સ્વાનુભૂતિ વાર. એમ કરતા કરતા એ વાર લીન થઈ જાય ને કે એવી એની શ્રેણી ચડી જાય આત્માની લીનતામાં, ક્ષપક શ્રેણી કહેવાય. એવા લીન થઈ જાય, કર્મ બધા એની મેળે ક્ષય થવા માંડે, એટલે ક્ષપક શ્રેણી. કર્મ બધા એવા ક્ષય થાય કે ફરીને ઉદય જ ન હોય, એવા કર્મ ક્ષય થાય ને અંદરથી શ્રેણી એવી ચડે કે પાછા જ ન પડે, એવા સ્વાનુભૂતિ એવા લીન થઈ જાય કે પાછા ન આવે ને એ લીનતામાં ને લીનતામાં સ્વાનુભૂતિમાં લીન રહીને કેવળ જ્ઞાન પ્રાપ્ત કરે, એ પૂરા થઈ જાય. વિતરાગ દશા ક્ષપક શ્રેણીમાં એવા ચડી જાય કે એના ફળમાં કેવળ જ્ઞાન પ્રાપ્ત થઈ જાય અને આત્માનું લીન થઈ જાય. કેવળ જ્ઞાન એટલે આખા લોક લોકને જાણે ને આત્માને જાણે, બધાને જાણે, એવું જ્ઞાન પ્રાપ્ત થાય ને અંદર પોતાની સ્વાનુભૂતિમાં લીન થઈ બહાર નો આવે, એને જાણવાની ઈચ્છા ન હોય, સહજ એવો આત્માનો સ્વભાવ, આત્માનો અપૂર્વ આનંદ પ્રાપ્ત થાય, આત્માનું જ્ઞાન પ્રાપ્ત થાય, પૂર્ણ જ્ઞાન પ્રાપ્ત થાય. આત્મજ્ઞાન તો ભ્રષ્ટાચારમાંથી હોય પણ કેવળ જ્ઞાનથી હોય, ઈચ્છા પક્ષ એવી શ્રેણી ચડી જાય કે અંદર પછી બહાર જ ન આવે, ક્લીન થઈ ગયા તે થયા બસ, એવું કેવળ જ્ઞાન પ્રાપ્ત થઈ જાય ને આત્માના આનંદમાં પછી આવે છે ને સાદી અનંત સમાધિ સુખમાં, બસ સમાધિ સુખમાં અનંત કાળ સુધી. શપથ શ્રેણી ચડે ને પછી વિતરાગ,
મર્યાદિત થઈ જાય, પાંચમો આવે એના અનુસાર છઠ્ઠા સાતમા આમ કરતા બહાર દેખાય એવું અમુક પ્રકારની એની મર્યાદિત અમુક જાતનું થઈ જાય એ પોતે સમજી શકે. બહાર વાળાને એ પાંચમા ની નો બહુ ખબર છે, છઠ્ઠા સાતમા ગુણી દર્શાવે ત્યારે બહાર ના પાંચમા નો કઈ અમુક બહાર ની ક્રિયાઓ કરે એટલા ખબર પડે, બહાર ની ક્રિયાઓ કરવાને અંતર માં કઈ હોતું નથી, બહાર ની ક્રિયાઓ
કરે. ધર્માત્મા મુખ્ય નો બીજો પ્રશ્ન એ છે કે જ્ઞાની પુરુષો એટલે કે અવિરતી સમયશક્તિ આખો દિવસ શું કરતા હશે, જેમને કઈ પરમા કરવાનું તો રહ્યું નથી,
સુખદામ અનંત સુસંત કહી દિન રાત રહે તદ ધ્યાન મહી પર શાંતિ અનંત સુદામય કે પ્રણમો પદ તે વરતે જય તે પ્રણમ.
બહારથી કઈ કાર્ય કરવાનું હોય તો સમય વ્યતીત થાય એવી જાતનું કઈ નથી. સમ્યક દ્રષ્ટિને તો અંતરમાં નાયકની પરિણતિ પ્રગટ થઈ છે, નાયકની પરિણતિ જ્ઞાતાની ધારા ચાલે છે, એ તો ક્ષણે ક્ષણે અને પુરુષાર્થની દોરી સાધનાની પર્યાય ચાલે થઈ રહી છે. ક્ષણે ક્ષણે જે વિભાવ આવે એનાથી છૂટો પડીને નાયકની ધારા નાયકની પરિણતિ ચાલુ જ છે, પુરુષાર્થની દોરી ક્ષણે ક્ષણે ચાલુ છે અને સહજ નાતા દ્વારા ચાલી રહી છે. એને કાર્ય નાખો દે શું કરતા, આત્માનો તો નિવૃત્ત સ્વભાવ છે, એને વિભાવનું વિભાવમાં કંઈક કરે ને બહારનું કંઈક કરે તો એનો ટાઈમ પસાર થાય એવું નથી. અંતરમાં કરતા ક્રિયા કર્મ આત્મામાં છે, બહારનું કઈ કરી શકતો જ નથી. બહારનું કરવાનું અભિમાન માત્ર જેવે કર્યું છે કે હું બીજાનું કરી શકું છું, બાકી અંતરમાં એને આત્માની સ્વરૂપ પરિણતિની ક્રિયા અને એનું કાર્ય એને ચાલુ જ છે, એને ક્ષણે ક્ષણે ભેદ જ્ઞાનની ધારા ચાલુ જ છે. કોઈ કોઈ વાર સ્વાનુભૂતિની વિકલ્પ છૂટીને સ્વાનુભૂતિ પ્રગટ થાય છે અને ભેદ જ્ઞાનની ધારા ચાલુ છે. ખાતા પીતા સુતા સ્વપ્નમાં એની નાયકની ધારા ચાલુ છે, બાકી તો દસાત્રમથી જ બહારના કાર્યોમાં જોડાય પણ એની જ્ઞાતા ધારા ચાલુ છે. બહારથી કાર્ય કરતા દેખાય છે તો પણ એ અંતરથી તો નાયક જ રહે છે, એ કઈ અંતરમાં એ નાયક થઈ ગયા એટલે એ કરતા નથી, એટલે એનો સમય વ્યતીત થતો નથી એવો અર્થ નથી. એ વિભાવના કાર્યોમાં જોડાય તો સમય વ્યતીત થાય તો આકુળતા છે. અંતરમાં નિવૃત્ત પરિણતિ શાંતિમય પરિણતિ એમાં જ એને સુખ લાગે છે, બહારમાં ક્યાંય સુખ લાગતું નથી. તો ભ્રષ્ટાશ્રમ છે ગુણીઓને તો અંતરમાં તો અકર્તા છે જ અને ચારિત્રની અપેક્ષાએ પણ એમને બહારનું બધું છૂટી ગયું છે. કેટલું તો શાસ્ત્રમાં આવે છે મુનિઓ કાંઈ અશરણ નથી, બહારના પંચમહાવ્રતના જે પરિણામો શુભ છે એ પણ એનાથી પણ એની પરિણતિ છૂટી દે છે. એની જ્ઞાતા ધારા મુનિઓની છઠ્ઠી સાતમી ગુણસ્થાને જોડતા સ્વરૂપમાં ક્ષણે ક્ષણે સ્વરૂપમાં લીન થાય છે સ્વાનુભૂતિની દશામાં. મુનિઓ કઈ અશરણ નથી અને આત્માનું શરણ પ્રગટ છે. મુનિઓનો આખો દિવસ કેમ જતો હશે એવો એ તો આત્મામાં લીન રહેતા હોય છે. આમાં સમ્યક દ્રષ્ટિને તો બહાર અમુકના કાર્ય હોય તો પણ તેને અંતરના કાર્યો અંદર માતાની ધારા ચાલુ છે. ક્ષણે ક્ષણે જે આ વિભાવની પરિણતિ થઈ રહી છે એનાથી ક્ષણે ક્ષણે એની છૂટી પરિણતિ ચાલ્યા જ કરે છે. કઈ અશરણ નથી. તો આત્માનું શરણ લીધું છે આત્મામાં જ બધા એને તો સુખ શાંતિ અને સ્વાનુભૂતિનું કાર્ય ચાલે. આત્માની નિર્મળતા કેમ વિશેષ પ્રગટ થાય એની સહજ દશા અને એની વિશેષ પુરુષાર્થની દોરી ચાલ્યા કરે છે. સિદ્ધ ભગવાનને બધું છૂટી ગયું એટલે સિદ્ધ ભગવાન શું કરતા છે આખો દિવસ રાત એવો અર્થ નથી. સિદ્ધ ભગવાન પણ એને અનંત ગુણ પર્યાયો છે. એ અનંત ગુણ પર્યાયોમાં પરિભ્રમણ કર્યા કરે છે. એ પોતે કરતા ક્રિયા ને કર્મ બધું અંતરમાં પ્રગટશીલ છે અને એ સહજ છે, આકંતારૂપ નથી. એકદમ નિવૃત સ્વભાવ આત્માનો છે અને તો પણ એમાં કરતા ક્રિયા ને કર્મ સિદ્ધ ભગવાનને પોતે જે ગુણો છે એ ગુણોનું કાર્ય ચાલ્યા જ કરે છે. જ્ઞાન જ્ઞાનનું કાર્ય કરે છે, આનંદ આનંદનું. એવા અનંત ગુણો અનંત ગુણોના કાર્ય કરે છે તો પણ એની પરિણતિ નિવૃત્ત નહીં છે. સિદ્ધ ભગવાનના કદી સંકટતા છે અને આત્મામાં લીન રહે છે. અદભુત અનુપમ દશામાં રહે છે, એમાં સંતુષ્ટ છે, એમાં તૃપ્તિ છે, એમાં એને આનંદ છે. બહાર જવાનું મન પણ થતું નથી. એમ સમ્યક દ્રષ્ટિને મારી તો અધૂરી દશા છે, વેદનાની ધારા વર્તે છે. એને એમ નથી થતું કે નાતા થઈ ગયો હવે દિવસ કેમ જાય, પણ એમાં એને સંતુષ્ટ છે, એમાં એને તૃપ્તિ છે. એને ક્યાંય બહાર જવાનું મન થતું નથી. કોઈ કાર્યમાં જોડાવાનું મન એને કરતા બુદ્ધિ ક્યાંય જોડાવાનું મન થતું નથી. એને આત્મામાં સંતોષ છે, આત્મામાં તૃપ્તિ છે, આત્મામાં શાંતિ છે. એને ક્યાંય બહાર જવાનું એવી અંતરથી સ્વામિત્વ બુદ્ધિ જવાની ઈચ્છા ક્યાંય થતી નથી. અસ્થિરતા એ જવાય છે તો જવાય છે. બાકી મુનિઓ પણ બધું છૂટી ગયું. નિવૃત્તમય પ્રેમથી મુનિને તો વિશેષ છે, તો એમાં એ કઈ થાકતા નથી ને બહાર જવાનું મન થતું નથી. તો હું તો આત્મામાં જ કેમ રહી જાઉં, આ સ્વાનુભૂતિની દશા ક્ષણે ક્ષણે બહાર આવવું પડે છે, એના કરતા અંતરમાં શાશ્વત કેમ રહી જાવ. મુનિઓને એવી જાતની ભાવના હોય છે, એમાં જ એની તૃપ્તિ અને આનંદ છે. બહાર જવાનો એ ક્ષણે ક્ષણે બહાર જવાય છે તો બહાર કેમ ન જવાય એવી એની ભાવના રહે છે. બહાર જવું પણ રૂચતું નથી. આત્માનું સ્થાન છોડીને આત્માનું જે અનંત આનંદનું ધામ અને અનંત સુખનું ધામ, એ આત્માનો બાગ ખોલી છોડીને ક્યાંય એને બહાર જવાનું મન થતું નથી. એનો આખો ટાઈમ આત્મામાં જ પસાર થાય. અને સમ્યક દ્રષ્ટિ તો નાયકની ધારા અને પ્રગટ છે અને એની પુરુષાર્થની દોરી ચાલુ છે. અને ટાઈમ કેમ પસાર થાય એવો એને પ્રશ્ન એવું એને થતું જ નથી. આ માર્ગે જ અનંત બધા અનંતા જીવ અનંતા સાધકો આ રીતે જ મોક્ષ પામે છે. આવી રીતે ક્યાંય બહાર જવાનું પ્રવૃત્તિ બહાર નહીં તો એક ઉપાધિને બોલ્યો છે. એ કાંઈ આત્માનો સ્વભાવ નથી. તો એને કરતા બુદ્ધિ માની છે એટલે અસ્થિરતાને લઈને ક્યાંય સ્થાન એને આત્માને ગ્રહણ કર્યું નથી, સ્વઘર જોયું નથી એટલે બહાર જમા કરે છે. એના લીધે આત્માનું એક મૂળ સ્થાન આત્મા આવી જાય તો એને ક્યાંય બીજા ઘરમાં જવાનું મન થતું નથી. અસ્થિરતાને લઈને જોડે છે. અંતરમાં બહાર આવી જવાય છે. અંતર્મુખની દશામાંથી અંતર્મુખની સ્થિતિમાંથી બહાર આવે છે. અને આ સવિકલ્પ દશામાં આવે છે, રૂચતું નથી, તો પણ પુરુષાર્થની મંદતાને લઈને આવી જવાય છે અને એમાં બહારના કાર્યોમાં જોડાય છે. દરેક કાર્ય શુભાશુભ દરેક કાર્યમાં જોડાય, પણ એની રૂચિ તો આત્મામાં જવાની બે છે. મારી જ્ઞાયકની ધારા કેમ વિશેષ પ્રગટ થાય, વિશેષ લીનતા કેમ પ્રગટ થાય, એવી એને ભાવના રહી છે. એની પ્રગટ એની વિશેષ પરિણતિ કરવાની બાકી રહી છે, બાકી એના હાથમાં એની હાથે એમાં વેદનાની ધારા પ્રત્યે, નાયકની ધારા પ્રત્યે સ્વભાવ તરફ દ્રષ્ટિ ગઈ, સ્વભાવ તરફ જ્ઞાન ગયું, એની સહાનુભૂતિ થઈ, એટલે કેવળના હાથમાં એની હાથે પૂર્ણતા પૂર્ણ સ્વરૂપ એના એના જ્ઞાનમાં એને દ્રષ્ટિમાં આવી ગયું છે, એના વેદનમાં એનો અંશ આવી ગયો છે. શ્રેણી મંદિર તો નિર્વિકલ્પ દશા ની ઉગ્રતા છે. કેવળ જ્ઞાન થાય ત્યારે વિતરાગતા પૂર્ણ થાય છે અને જ્ઞાન ની પરિણતિ પ્રત્યક્ષ પરિણતિ થઈ જાય છે. કેવળ જ્ઞાન એની જ્ઞાન ની જે પરિણતિ હતી તે પરોક્ષ રૂપે હતી, તે પ્રત્યક્ષ રૂપે થઈ જાય છે. એનું જે મનનું લંબન જરા કોઈ પણ છૂટીને જ્ઞાન પરિણતિ કેવળ જ્ઞાન થાય, જ્ઞાન પરિણતિ પ્રત્યક્ષ વિતરાગ દશાની વિતરાગ દશા પ્રત્યક્ષ રૂપે વેદનમાં આવી જાય છે. જે વિતરાગ દશાની ખામી હતી, શ્રેણી જયારે માંડી ત્યારે નિર્વિકલ્પ દશા હતી, પણ વિતરાગ દશાની ખામી હતી. અગિયારમી ગુણસ્થાને ઉપશાંત છે, બધું છરેલું છે, ક્ષીણ મોહમાં ક્ષય થાય છે, પણ વિતરાગ દશાની ખામી છે. કેવળ જ્ઞાન થાય ત્યારે વિતરાગ દશા પૂરી થઈ જાય છે, એકદમ વિતરાગ દશાની પૂર્ણતા થાય, ચારિત્ર પૂરું થઈ જાય કે હવે રાગનો અંશ હવે ઉદ્ભવ થવાનો નથી, અબુદ્ધિમાં પણ નથી, અબુદ્ધિમાંથી પણ છૂટી જાય છે. એટલે અબુદ્ધિમાં રાગ રહેતો નથી, એવી વિતરાગ દશાની પૂર્ણતા એકદમ હવે અંદર ગયો તે બહાર નથી આવ્યો, એવી વિતરાગ દશાની પૂર્ણતા થઈ જાય. એ વિતરાગ દશાની સાથે જ્ઞાન પણ પૂર્ણ થઈ જાય, એવો એને સંબંધ છે. વિતરાગ દશાની પૂર્ણતા અને જ્ઞાનની પૂર્ણતા છે. જ્ઞાન ઉપયોગાત્મકપણે પ્રત્યક્ષ પરિણમવા માંડે છે જ્યાં વિતરાગતા થાય છે, પૂર્ણ વિતરાગતા, બધું ક્ષય થઈ જાય છે. એક રાગનો એક પણ અંશ ઉદ્ભવતો નથી. શ્રુતનું ચિંતન તરફ જે જાતો તો એની પરિણતિ જે ઉપયોગ તો એમાં બુદ્ધિપૂર્વક છે, તો પણ એટલું પણ છૂટીને એકદમ વિતરાગ દશા થઈ જાય છે, એકદમ શાંત રસ એકદમ થઈ જાય છે. તેની સાથે એ જ્ઞાન પણ પ્રત્યક્ષ રૂપે થઈ જાય છે, કેમ બહાર જોવા નથી જતા, પણ જ્ઞાન સ્વરૂપ જે આત્મા છે એ પ્રગટ યોગાત્મકપણે સહજ થઈ જાય છે, જોવા ગયા જતા નથી. વિતરાગ દશાની પૂર્ણતા એટલે કેવળ જ્ઞાન પૂર્ણ છે, જ્ઞાન પૂર્ણ થઈ જાય છે, એની સાથે બધું પૂર્ણ થઈ જાય છે. જે જે ગુણોની અભ્યાસ હતી બધું પૂરું થઈ જાય છે, પરમ અવઘાટતા થઈ જાય છે. પરમ અવઘાટ સમ્યક દર્શન જ્ઞાન દર્શન ત્યારે બધું પૂરું થઈ જાય છે, અનંત ચતુષ્ય પૂરા થઈ જાય. અંદર જ રહે, બહાર ઉપયોગ આવ્યો જ નહીં, અંદર જામી ગયા, જામી ગયા તે જામી ગયા પાછા આવ્યા જ નહીં અંદર ને. તો શ્રેણી માંડી ત્યાં બુદ્ધિપૂર્વક અંદર વિકલ્પ હતા, બાકી ઉપયોગ અંદર જ હતો. એને વિશેષ એકદમ જમવાટ થતા થતા એને એક અંતર્મુખની અંદર શ્રેણી ચડી ગયા અને વિતરાગ દશા પૂર્ણ ઉપયોગ અંદર જ લીધો. તે ઉપયોગ જે પોતે સ્વાનુભૂતિમાં કામ કરતો હતો, એ સ્વાનુભૂતિમાં પ્રત્યક્ષપણે એને બધું પ્રત્યક્ષપણે થયું. વિતરાગ દશાની પૂર્ણતા એને જોવાની કઈ ઈચ્છા નથી, વિતરાગ દશાની પૂર્ણતા અને પ્રગટ ઉપયોગાત્મક જ્ઞાન થઈ જાય છે. એક એક જ્ઞેયને જાણવા જવું પડતું હતું, સહજ પ્રત્યક્ષ થઈ જાય છે. ઉપયોગ કઈ બહાર નથી મૂકવો પડતો, લોકાલોક જાણવા માટે ઉપયોગ તો અંદર સહાનુભૂતિમાં જ લીન થઈ ગયો, ઉપયોગ બહાર જતો નથી. સહાનુભૂતિમાં ઉપયોગ લીન છે, એમાં પ્રત્યક્ષ પરિણતિ થઈ જાય છે. જે પરોક્ષ રૂપે હતી તે પ્રત્યક્ષ થઈ જાય છે, વિતરાગ દશાની પૂર્ણતા અને જ્ઞાનની પૂર્ણતા જેવો આત્મા છે સ્વભાવે તેવો જ આત્મા એમને એમ રહી જાય છે. એ બહાર જતો તો તે બહાર જવાનું છૂટી ગયું. જેવો આત્મા છે તે પ્રગટપણે પરિણમન રૂપે પ્રત્યક્ષ થઈ જાય છે. જેવો છે તેવો ચૈતન્ય બ્રહ્મ આત્મા બ્રહ્મ સ્વરૂપ આત્મા જેવો છે તેવો પોતે પ્રગટપણે પરિણમે છે. અનંત ગુણ પર્યાયમાં પોતે પરિણમે છે. અનંત આનંદ, અનંત જ્ઞાન, અનંત સુખ, અનંત બળ, જે અનંત અનંત ગુણ જે છે એ રૂપે પોતે પ્રત્યક્ષપણે પરિણમી જાય છે. બહાર ઉપયોગ લોકોથી બહારનું જાણે એટલે એની વિશેષતા એમ નથી, પોતે પોતામાં લીન થઈ જાય છે. પછી તેનો સ્વભાવ છે એ સહજ જણે છે. એક સમયની અંદર બધું જાણે એવો ઉપયોગ છે. જે અંતર્મૃતનો ઉપયોગ હતો, જે અંતર્મૃતિ જણાય એના બદલે એક સમયમાં જાણે એવો એનો ઉપયોગ થઈ જાય છે. એક સમયમાં જાણે જાય એવો ઉપયોગ થઈ જાય છે. મન સાથે આવતું બુદ્ધિપૂર્વકમાં એટલે અંતર્મૃતને જાણવામાં લાગતું. મન છૂટી ગયું, સહજ જ્ઞાન થઈ ગયું એટલે એક સમયની અંદર બધું જણાઈ જાય છે. પોતાની પોતાનું સ્વરૂપ સાનુભૂતિમાં જે પોતે જે રૂપે પરિણમે છે પ્રત્યક્ષપણે ઉપયોગાત્મકપણે જ્ઞાનમાં આવી જાય છે. અને બીજું બીજા બહારના જ્ઞેયો પણ આવી જાય છે. સાથે અનંતા સિદ્ધો, અનંતા જે સાધકો, અનંતા જે સંસારી બધા જે એમ છે એમ અનંતા જળ દ્રવ્ય બધું સહજ સમજણ આવી જાય છે. એમાં એને ક્યાંય વિકલ્પ નથી. પોતાની સાનુભૂતિ પ્રધાન પોતાનો ઉપયોગ છે. બધું એમાં જણાઈ જાય. આવે છે ને અણુ રેણુ વત ક્યાં છે, લોકાલોકી અણુની જેમ છે, એને ક્યાંય બોજો નથી, કાંઈ નથી, એનું કાંઈ એને મહત્વ નથી. પોતે સ્વાનુભૂતિમાં પ્રત્યક્ષ રૂપે પરિણમી જાય છે વિતરાગ દશાએ. અનંત ગણો આનંદ વધી જાય છે. પછી પલટાતો નથી, બહાર જતો નથી, એને ઉપયોગનો ફેરફાર થતો નથી. અનંત ગુણો વધી જાય, જે છે તે બધું અનંત વધે. વિતરાગ દશા અનંતી, આનંદ અનંતો, જ્ઞાન અનંત, બધું અનંત. એની પરિણતિ અનંત ગુણી થઈ જાય છે. જે સ્વભાવ હતો તે રૂપે અનંત અનંતતા પ્રગટી જાય છે. આવે છે ને હજારો વાર આવજા કરે છે. એકદમ ઉપયોગની ઝડપ થઈ જાય છે. શ્રેણી માંડે છે, એકદમ અંદર જામી જવાની ઝડપ છે. એકદમ ઉપયોગ અંદર એકદમ ઝડપથી હજારો વાર આવે. શ્રેણી માંડ્યા પહેલા એનું શાસ્ત્રોમાં એ આવે છે. બાકી મુનિઓનું આવે છે, હજારો વાર આવજા કરે છે એમ શાસ્ત્રોમાં. એ તો શાસ્ત્રમાં જે હોય એ પ્રમાણે, એ તો કાળની વાત છે નહીં, શાસ્ત્રમાં હોય એ પ્રમાણે એનું માનવાનું હોય છે. મુનિઓની દશાની વાત છે. એવું આવે છે શાસ્ત્રોમાં. એ કઈ શાસ્ત્રોમાં આવતું નથી. જેટલું શાસ્ત્રોમાં આવે એટલું માનવાનું છે. તો બુદ્ધિપૂર્વક છે એ તો કેવળ જ્ઞાનીએ જે કીધું હોય એ પ્રમાણે માનવાનું હોય છે. એ તો તર્કમાં અમુક રીતે બેસાડી શકાય, કારણ કે એ તો એકદમ અંતર્મૃતનો એકદમ સૂક્ષ્મ ઉપયોગ હોય છે. Oh, no. I never do. Yeah.